समय सार भगवान कुंदकुंदाचार्य रचित समय सार अने भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति नो स्वाध्याय चाले छे। अपने गाथा 33 सुधी स्वाध्याय कर्यो छे। हवे आगळ स्वाध्याय आपणे शुरू करीए छीए। 33मी गाथामां जे वात आवी એમાં ક્ષીણ મોહની વાત કરવામાં આવી। ક્ષીણ મોહ પણ કયા પ્રકારે છે એની વાત કરી। આત્માનો આશ્રય કરતા સ્વરૂપમાં જતા એને મોહ ઉત્પન્ન જ નથી થતો। એ ઉગ્ર પુરુષાર્થ કરે છે એટલે પછી એને એ મોહનો ક્ષય થઈ જાય છે। પહેલા જે વાત લીધી હતી એમાં જીતમોહની વાત 32મી ગાથામાં કરી અને 33મી ગાથામાં પુરુષાર્થ અપૂર્વ થયો, ખૂબ ઉગ્રતાથી થયો એટલે એ મોહની એનો નાશ કરે છે। પોતાનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે એનો આશ્રય ઉગ્રતાપૂર્વક કરવાથી એ કર્મોનો નાશ થાય છે। કર્મ તો પૂતગળ છે, કર્મ તો પૂતગળ છે, એનો નાશ ખરેખર તો ભગવાન આત્મા કરતો નથી, પણ વ્યવહારથી એવા કથન કહેવામાં આવે કે એ રીતે એ નાશ કરે છે, નાશ તો થાય છે। જ્યારે આત્માની એવી ઉત્કૃષ્ટ દશા થાય ત્યારે પછી કર્મ ઉભા રહેતા નથી। હવે અહીં આ નિશ્ચય વ્યવહારરૂપ સ્તુતિના અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે। જે પહેલા વાત કરવામાં આવી, શિષ્યએ પ્રશ્ન કર્યો હતો ત્યાંથી શરૂ કરીને વિચાર કરીએ તો એ વખતે એમ કહ્યું કે શરીરની સ્તુતિ છે તે જ આત્માની સ્તુતિ છે, તે તીર્થંકર ભગવાનની સ્તુતિ છે એમ જ્યારે શિષ્યે કહ્યું ત્યારે એને એમ કહ્યું કે તીર્થંકર ભગવાનના શરીરની સ્તુતિ છે એ ભગવાનની સ્તુતિ નથી, એ તો વ્યવહારથી સ્તુતિ કહેવાય। ત્યારે પછી નિશ્ચયથી સ્તુતિ કયા પ્રકારે હોય તો એના ઉત્તર રૂપે આ 31, 32 અને 33 ગાથા કહેવામાં આવી। એમાં જીતેન્દ્રિયપણું, જીતમોહ અને ક્ષીણમોહ એવી વાત કરવામાં આવી। અહીંયા આ જીતમોહ અને ક્ષીણમોહની વાત છે તો એમાં એમ ન સમજવું કે પહેલા એ જીતમોહ થાય અને પછી ક્ષીણમોહ થાય, એમ નથી। એ 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં શ્રેણી ચડે છે એની વાત કરી છે, તો જેને ઉપસમ શ્રેણી છે એને જીતમોહ પણ થાય, પણ જો એને ક્ષપક શ્રેણી છે તો એ મોહનો ક્ષય કરે છે, તો એ મોહનો ક્ષય કરે છે એટલે સીધો જ એ ક્ષપક શ્રેણી ચડે છે। અને જો ક્ષપક શ્રેણી નથી ચડતો તો ઉપસમ શ્રેણી ચડે છે, તો એમાં એ જીતમોહ છે। એટલે અહીંયા જે ક્રમ દર્શાવ્યો છે એમ ક્રમ હોતો નથી। પહેલા 32મી ગાથામાં જે વાત કરી કે જીત મોહ અને પછી સત્તામાં પડેલ મોહની કર્મનો એ નાશ કરે છે, કે દરેક વખતે એમ હોય છે એમ નથી હોતું, અને હોય પણ ખરું જો એ ઉપસમ શ્રેણી ચડે છે તો પછી 8મે, 9મે, 10મેથી પછી આગળ વધી અને એ 11મે જાય છે, અને એ ક્ષપક શ્રેણી ચડે છે તો 12મે જાય છે, એ 12મે જાય છે એ ક્ષીણ મોહ છે। સમ્યક દર્શનની વાત કરીએ તો અનાદિનો મિથ્યાદ્રષ્ટિ છે એને સીધું ક્ષાયિક સંકિત નથી હોતું, એને ઉપસમ સંકિત હોય છે, પણ અહીંયા એમ નથી, અહીંયા ક્ષપક શ્રેણી ચડે અથવા તો ઉપસમ શ્રેણી ચડે। હવે અહીંયા 27મા શ્લોકમાં એ વ્યવહાર સ્તુતિ અને નિશ્ચય સ્તુતિ એ બંનેનું આ કળશરૂપ રાગ કહેવામાં આવ્યું છે એ આપણે લઈએ. 27મા શ્લોકમાં કહે છે કે એકત્વમ વ્યવહારાતુ નતુ પુનઃ કયાત્મનો નિશ્ચયા નું સ્તોત્ર વ્યવહારતોસ્તિ વપશુ સુત્યાન તત્સત્વત સ્તોત્રમ નિશ્ચયત સ્થિતો ભવતી ચિત્ત સ્તુત્યૈવ સૈવમ ભવે ન તીર્થંકર તવોત્તર બલાદેવકત્વમાં ગયો. 27મા શ્લોકના અર્થમાં અહીંયા કહે છે કે કાયાત્મનો વ્યવહારત એકત્વમ, કાયાત્મનો એટલે કાયા અને આત્મા એટલે શરીર અને આત્મા, એકત્વમ એટલે એને એકપણું છે, પણ કઈ રીતે? તો કે વ્યવહારત એટલે શરીર અને આત્માને વ્યવહારથી એકપણું છે. શરીર અને આત્માને વ્યવહાર નહીંથી જોવામાં આવે તો એકપણું દેખાય છે. ખરેખર શરીર અને આત્માને એકપણું છે નહીં. શરીર પૂદગળ અને આત્મા ચેતન, ચેતનને અને જળને એકપણું હોય નહીં. શરીર પૂદગળ આત્મા જીવ, જીવ ચેતન છે અને પૂદગળ છે તે જળ છે. જળ અને ચેતનને એકપણું હોય નહીં એવું દેખાય છે, એવું દેખાય છે. જીવ અને પૂદગળ બે દ્રવ્ય જ જુદા છે તો પછી એકપણું હોય ક્યાંથી? અને આ વાતને જ બરાબર સમજવાની છે અને એને આત્મસાત કરવાની છે. આત્મસાત કરવાની એટલે બધી રીતે એનો વિચાર કરીને એનો નિર્ણય કરવાનો છે કે ના, આમ જ છે. આત્મા અને શરીર ક્યારેય એકરૂપ થયા નથી. શરીરના ગુણો જુદા, આત્માના ગુણો જુદા. શરીરમાં પૂદગળના ગુણો છે, આત્મામાં જીવના ગુણો છે. એટલે એ બંનેને એકરૂપ પણ હોય નહીં, બંને તદ્દન એકબીજાથી ભિન્ન છે. આનો નિર્ણય વારંવાર કરવો પડશે. આ વાતનો નિર્ણય કર્યા વિના આત્મામાં જવાશે નહીં, સમ્યક દર્શન થશે નહીં. જ્યાં સુધી પુસ્તક ખુલ્લું છે, જ્યાં સુધી સ્વાધ્યાય કરીએ છીએ, જ્યાં સુધી સત્સંગ ચાલે છે, ત્યાં સુધી આપણે એમ કહીએ કે શરીર અને આત્મા જુદા. પણ જ્યારે શાસ્ત્ર બંધ કરી દેવામાં આવે અને ત્યાંથી ઊભા થઈએ એટલે પછી બધું બદલાઈ જાય. મારું શરીર, મારું શરીર, શરીરને લગતી જે બધી વાત જે છે એ પ્રમાણે પોતે થઈ જાય છે. શરીર રૂપે પોતે વર્તે છે. એણે એ શરીર રૂપે નહીં વર્તતા, આત્મા રૂપે વર્તવાનું શીખવું પડશે. એ આત્મા છે એ વાત તીર્થંકર ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં આવી છે. તે આત્મા છે એટલું જ નહીં, પણ એ શુદ્ધ આત્મા છે. એનું સ્વરૂપ ત્રણેય કાળ શુદ્ધ જ છે. વર્તમાન પર્યાયમાં જે મલિનતા દેખાય છે એ ક્ષણિક મલિનતા છે, એ કંઈ કાયમ રહેવાવાળી વસ્તુ નથી. એ બધું પર્યાયમાં છે. અત્યારે વર્તમાન સ્થિતિ એવી દેખાય છે, કર્મ સહિત સ્થિતિ છે, એટલે એને શરીરનો સંયોગ છે અને કર્મના ઉદયોને કારણે એવા પરદ્રવ્યો સાથે સંયોગમાં આવ્યો છે. પણ એમાંના કોઈ સંયોગ કે શરીર એના નથી. એથી આગળ વધીને જે પરના લક્ષ્ય થતા ભાવ, શરીરના લક્ષ્ય થતા ભાવ, વિકારી ભાવ, વિભાવ ભાવ, એ પણ એના નથી, વિકલ્પો પણ એના નથી. હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ એનો નથી. એનો નથી એટલે આત્માનો નથી. તો પછી કોનો છે? તો કે એ એવી યોગ્યતા પડી છે કે જે વખતે એને શુભ ને અશુભ ભાવ થાય છે, એવી યોગ્યતા પડી છે કે જેવા વિકલ્પ છે એવા એને ભાવ થાય છે. એનો તો એકમાત્ર શુદ્ધ ભાવ છે. ત્રણેય કાળ એ શુદ્ધ ભાવ જ રહે છે. એ તરફ એનું લક્ષ નથી ગયું, એ તરફ એની દ્રષ્ટિ નથી થઈ, એટલે એમ નથી કે આત્મા શુદ્ધ નથી. આત્મા તો શુદ્ધ જ છે, ત્રણેય કાળ શુદ્ધ છે, ત્રણેય કાળ જ્ઞાયક છે. એનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે, એનો સ્વભાવ સુખનો સ્વભાવ છે, એનો સ્વભાવ આનંદનો સ્વભાવ છે. એ ત્રણેય કાળ એક સરખો ને એવો ને એવો જ રહ્યો છે, એમાં કોઈ ફેરફાર થયો નથી. એવો એ ભગવાન આત્મા અનંતકાળથી એ ભવના ભ્રમણ કરે છે, અને ભવના ભ્રમણ કરે છે તો એની જે પર્યાય છે એ પર્યાયને અનુરૂપ શરીરને પણ ધારણ કરે છે, એટલે કે શરીર સાથે એને રહેવાનું થાય છે. એક જ ક્ષેત્રમાં, આકાશના એક જ ક્ષેત્રમાં એ શરીર છે અને આત્મા છે, બંને રહ્યા છે. પણ તેથી કરીને એ પૂતગળ એવા શરીરના કોઈ ગુણો આત્મામાં વ્યાપતા નથી. અરે શરીરને લક્ષિત થતા એના વિકારી ભાવો, વિભાવ ભાવ એ પણ આત્મામાં અંદર ચાલ્યા જતા નથી. આત્માના મૂળ શુદ્ધ સ્વરૂપને એ કોઈ રીતે બગાડતા નથી. આત્માના શુદ્ધ નિર્મળ સ્વભાવને એ કોઈ રીતે ચલિત કરતા નથી. ભલે ને એ અનાદિથી એ અનંતકાળમાં એણે ઘણી પર્યાયો કરી હોય, અનંત પર્યાયો એવી કરી હોય કે જેમાં એને ખૂબ ખૂબ વિકારી ભાવો, વિભાવ ભાવ થયા હોય, જે જે પર્યાયમાં ગયો એ પર્યાયમાં એ શરીરને પોતા રૂપે માન્યું, એટલું જ નહીં પણ એ શરીર હતું તો એ શરીરને અનુસરીને એણે ભાવો કર્યા. દાખલા તરીકે એ સાપ થયો તો એ સાપની પર્યાય અને એનું શરીર એને અનુસરીને પોતે પોતાને સાપ માનતો અને પોતે ક્રોધ કરતો, ફૂંફાળા મારતો, એમ જ એ રહ્યો. એ ઈયળની પર્યાયમાં ગયો તો એ એવા ભાવે રહ્યો, ભલે ને એને મન હોય કે ન હોય, ભાવ તો હોય છે ને. વનસ્પતિમાં ગયો તો એવા દુઃખના ભાવે રહ્યો, કેમ કે પર્યાપ્તિ ઓછી છે, એટલે વનસ્પતિમાં એકેન્દ્રીયમાં એને ખૂબ આર્ત ધ્યાન હોય છે, ખૂબ કષાય હોય છે, એને દ્વેષ હોય છે, પણ એ બધા ભાવ છે. ભાવને કોઈ શબ્દની જરૂર હોતી નથી, ભાવ કંઈ મન દ્વારા નથી થતા. મનના તો વિકલ્પ છે, ભાવ તો દરેક જીવને હોય છે. ભાવ છે તે આત્માના છે, અને એવા ભાવ દરેક જીવને હોય છે. જે પર્યાયમાં હોય એ પર્યાયને પોતાપણે માને અને એ પર્યાયને અનુરૂપ જે શરીર મળ્યું છે એમાં એ એકત્વ કરે, એ પોતાનું માને, શરીર એટલે પોતે એમ માને, અને જેવા શરીર અને જે પર્યાય મળી છે એ પ્રકારે એનું જીવન વ્યતીત થાય, એટલે એવા ભાવ પણ અનેક પ્રકારના થાય. એક પર્યાયની અંદર અસંખ્ય પ્રકારના ભાવ થાય, એટલે એવા અસંખ્ય પ્રકારના વિભાવ ભાવે એક જ પર્યાયમાં હોય તો એવી કેટલી પર્યાય અનંતકાળમાં કરી તો કેટલા ભાવ એને કર્યા, શુભ અને અશુભ, વિશેષતાથી અશુભ ભાવ એને કેટલા પ્રકારે કર્યા, પણ એમાંનો એક પણ ભાવ આત્માની અંદર એટલે આત્માના મૂળભૂત સ્વરૂપમાં પ્રવેશ્યો નથી, એટલે આત્મા તો એવો ને એવો જ રહ્યો. એવો આ ભગવાન આત્મા એને શરીર સાથે એક ક્ષેત્રમાં રહેવા માત્રથી આપણે એમ કહીએ કે શરીર અને આત્માને એકપણું છે તો એ અસત્ય છે, એ પરમ અસત્ય છે. શરીર અને આત્માને વ્યવહાર નહીંથી એકપણું છે, પણ નિશ્ચય નહીંથી એકપણું નથી. નિશ્ચાયત ન એમ કહે છે, એટલે નિશ્ચય નહીંથી એકપણું નથી. વળી કહે છે કે વપુષ સ્તુત્યાનું સ્તોત્રમ વ્યવહારત અસ્તિ, માટે શરીરના સ્તવનથી આત્મા પુરુષનું સ્તવન વ્યવહાર નહીંથી થયું કહેવાય છે. અને તત્ત્વ તત્ન નિશ્ચય નહીંથી નહીં. માટે શરીરના સ્તવનથી, શરીરનું સ્તવન કરવાથી એ આત્મપુરુષનું સ્તવન એટલે કે કેવળી ભગવાનનું સ્તવન થયું એમ કહેવાય તો એ વ્યવહાર નહીંથી કહેવાય, પણ નિશ્ચય નહીંથી તો એમ કહેવાતું નથી. નિશ્ચય નહીંથી તો ચિત્ત સ્તુત્યા એવમ એટલે કે ચૈતન્યના સ્તવનથી જ ચિત્ત સ્તોત્રમ ભવતી, ચૈતન્યનું સ્તવન થાય છે. નિશ્ચયથી તો ચૈતન્યના સ્તવનથી જ ચૈતન્યનું સ્તવન થાય છે, અને તે ચૈતન્યનું સ્તવન અહીં જીતેન્દ્રિય જીતમોહ ક્ષીણમોહ એમ કહ્યું તેમ છે. નિશ્ચય નહીંથી સ્તવન કઈ રીતે થાય છે? તો કે આત્માના ગુણો દ્વારા સ્તવન થાય છે. આત્માનો મુખ્ય ગુણ શું છે? એનું ચેતનપણું છે, અને એવા ચેતનપણાના સ્તવનથી એ આત્માનું ચેતનપણું છે એનું સ્તવન કરતા નિશ્ચયથી એ આત્માનું સ્તવન થાય છે. એટલે અહીંયા આ જીતેન્દ્રિયપણું, જીતમોહ અને ક્ષીણમોહ એમ જે કહ્યું છે તે ભગવાન આત્માનું સ્તવન છે, ચૈતન્યનું સ્તવન છે. એટલે કહે છે આગળ પણ કે અજ્ઞાનીએ તીર્થંકરના સ્તવનનો જે પ્રશ્ન કર્યો હતો તેનો આમ નય વિભાગથી ઉત્તર દીધો. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંથી શું સ્વરૂપ છે એ રીતે એનો ઉત્તર આપવામાં આવ્યો. તે ઉત્તરના બળથી એમ સિદ્ધ થયું કે આત્મ અજ્ઞો એકત્વમ ન, આત્માને અને શરીરને એક પણ નિશ્ચયથી નથી. આત્માને અને શરીરને એક પણ નથી, નિશ્ચય નહીંથી જોવામાં આવે તો આત્માને અને શરીરને એક પણ નથી. જે સ્તુતિ કરવામાં આવી એ સ્તુતિની અંદર જે વાત લેવામાં આવી એમાં દર્શાવવામાં એ આવ્યું દરેક વખતે એ પોતે પોતાના સ્વરૂપમાં જવાને કારણે પોતે ધ્રુવ તરફ ઢળી જઈને ત્યાં એકાગ્રતા કરવાને કારણે એ જીતેન્દ્રિય થયો કે જીતમોહ થયો કે ક્ષીણમોહ થયો, એ દરેકમાં એ પોતે પોતાના સ્વરૂપના અવલંબને એનો આશ્રય કરીને એમાં એકરૂપતા કરીને સ્થિરતા કરીને એ જીતેન્દ્રિયપણું અને જીતમોહપણું અને ક્ષીણમોહપણું એણે પ્રાપ્ત કર્યું. એટલે પોતાનું સિદ્ધ સમાન સ્વરૂપ છે એવા સ્વરૂપના આશ્રયથી જ એ ઉપલબ્ધિ થાય છે, અને એ જ એનું સ્તવન છે, એ જ એનું સ્તવન છે. હવે આ 27મી ગાથામાં જે ઘણા ભાવ, ઊંડા ભાવ ભર્યા છે, ખાસ કરીને એમાં જે ભેદ જ્ઞાનની વાત કહી છે કે શરીર અને આત્મા એ બેને જુદા પણ, પુદ્ગળથી આત્માને જુદો કઈ રીતે કરવો એના વિશે જે વાત કહેવામાં આવી છે એ ગુરુદેવે આ શ્લોક પરના, આ કળશ પરના પ્રવચનમાં કરી છે. એટલે આપણે પ્રવચન રત્નાકરમાંથી કળશ 27 ઉપર ગુરુદેવે જે પ્રવચનમાં વચનામૃતો કયા છે એ વચનામૃતો લઈએ. તો પ્રભુ આપના માઇક્રોફોન મ્યુટ રાખો, *6 દબાવીને આપનું માઇક્રોફોન મ્યુટ રાખવા વિનંતી છે. અહીંયા પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 149, કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 161, પ્રવચન રત્નાકર ભાગ બીજો કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 161 અને પુસ્તકમાં પાનું 149, એમાં બીજો પેરેગ્રાફ. બહુ ધ્યાનથી આ પેરેગ્રાફ કરવા જેવો છે. જેમ પર પદાર્થ આ જીવ નથી એ અપેક્ષાએ અજીવ છે. બહુ સમજવાની વાત છે. શું કહેવા માંગે છે ગુરુદેવે? જે આ વાત કરી છે એ ભેદ જ્ઞાન માટેની વાત છે અને બહુ શાંતિથી સમજીને બેસાડવાની છે. આ આખો પેરેગ્રાફ બરાબર સમજવાનો છે. જેમ પર પદાર્થ, કોઈ પણ પર પદાર્થ એ આ જીવ નથી, એટલે આ જીવ એટલે મારો આત્મા, એ હું નથી, એટલે એ અપેક્ષાએ એને અજીવ કયો. આ જીવ નથી એટલે બીજો છે તે ભલે એ જીવ હોય તો પણ એને અજીવ કયો. ગમે તે હોય, એ પર પદાર્થ છે એમાં ગમે તે હોય, પણ એ આ જીવની અપેક્ષાએ, આ જે જીવ છે આ એની અપેક્ષાએ એ અજીવ છે. તેમ નિજ દ્રવ્યરૂપ ભગવાન આત્માની અપેક્ષાએ બીજા દ્રવ્યો અદ્રવ્ય છે. નિજ દ્રવ્ય, પોતાનું દ્રવ્ય, પોતાના દ્રવ્યની અપેક્ષાએ બીજા બધા દ્રવ્યો અદ્રવ્ય છે. બીજા દ્રવ્યો પોતપોતાની અપેક્ષાએ તો સ્વદ્રવ્ય છે. દરેક દ્રવ્ય પોતાની અપેક્ષાએ સ્વદ્રવ્ય છે અને બીજાની અપેક્ષાએ એ પરદ્રવ્ય છે એટલે અદ્રવ્ય છે. પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. પોતાની અપેક્ષાએ બીજા બધા દ્રવ્યો સ્વદ્રવ્ય છે, પણ આ જીવદ્રવ્યની અપેક્ષાએ તેઓ અદ્રવ્ય છે. તેવી રીતે આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ, આ આત્માના ક્ષેત્રની અપેક્ષાએ પર ક્ષેત્ર એક અક્ષેત્ર છે. આ આત્માનું જે ક્ષેત્ર છે એની અપેક્ષાએ બીજા બધા ક્ષેત્ર છે તે અક્ષેત્ર છે. આ આત્માના સ્વકાળની અપેક્ષાએ પરકાળ એ અકાળ છે. આ આત્માના સ્વકાળ, એના પોતાના કાળની અપેક્ષાએ બીજા પરકાળ છે તે બધા અકાળ છે. અને આ આત્માના સ્વભાવની અપેક્ષાએ પર સ્વભાવ છે તે અસ્વભાવ છે. એટલે કે આત્માના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ જે એના સ્વ છે એની અપેક્ષાએ બીજાના, પરના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ એ બધા અને ભાવ, એ ચારે ચાર શું છે? અક્ષેત્ર, અદ્રવ્ય, અકાળ અને અભાવ છે, અથવા તો અસ્વભાવ છે. બીજી રીતે કહેવામાં આવે તો આત્માના જે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચતુષ્ટય, એ આત્માના છે, એના પોતાના છે. એટલે એ સ્વચતુષ્ટયથી પોતે છે, પણ બીજાના એ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી નથી. એટલે પરના ચતુષ્ટયથી, પરના ચતુષ્ટયથી એ નથી. સમયસારમાં પાછળ અનેકાંતના પરિશિષ્ટના 14 બોલમાં આ વાત આવે છે કે આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. ચતુષ્ટય એટલે ચાર, કયા? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. એટલે પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી આત્મા છે, પણ પરના દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ અને ભાવથી આત્મા નથી. ઉદગળ એવું શરીર, એના દ્રવ્ય, એના ક્ષેત્ર, એના કાળ અને એના ભાવથી આત્મા નથી. એ ચતુષ્ટય એ પૂતગળના શરીરના, અને અહીંયા પોતે ભગવાન આત્મા, એનું સ્વચતુષ્ટય એ એના દ્રવ્ય એટલે ભગવાન આત્મા જે આપણે કહીએ, એ પોતાનું સ્વરૂપ જે એની વાત કરીએ છીએ, તો એના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છે. આત્મા સ્વચતુષ્ટયથી છે અને પરચતુષ્ટયથી નથી. તેમજ પર પોતાના સ્વચતુષ્ટયથી છે. દરેક જે છે તે પોતાના સ્વચતુષ્ટયથી છે, પણ બીજાના, અન્યના ચતુષ્ટયથી નથી. તેજ રીતે પર છે તે પોતાના સ્વચતુષ્ટયથી છે, પણ આ આત્માના ચતુષ્ટયથી નથી. હું મારા સ્વચતુષ્ટયથી છું, હું બીજાના ચતુષ્ટયથી નથી, અને બીજો મારા ચતુષ્ટયથી નથી. શું ચતુષ્ટય શું છે? દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. હું મારા દ્રવ્ય, ક્ષેત્ર અને કાળ અને ભાવથી છું, બીજાના દ્રવ્યથી નથી, બીજાના ક્ષેત્ર કે બીજાના કાળ કે બીજાના ભાવથી નથી. હું એટલે ભગવાન આત્મા જીવ એ મારા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી છું, પણ આ શરીર જે પૂદગળ છે એ પૂદગળના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી નથી. હવે આટલું બધું જુદાપણું હોય તો પછી આ જીવ દ્રવ્ય એ શરીર સાથે આકાશના એક ક્ષેત્રમાં રહ્યું છે, પણ બંનેના ક્ષેત્ર જુદા છે. છતાં પણ આત્માનું ક્ષેત્ર જુદું છે, પૂદગળનું ક્ષેત્ર જુદું છે, પણ આકાશના એક ક્ષેત્રમાં અવગાહન પામ્યા છે, સાથે છે, તેથી કરીને એ એકરૂપ થઈ જતા નથી. કેમ કે બંનેના ચતુષ્ટય જુદા છે. હું ભગવાન આત્મા, મારા ચતુષ્ટય જુદા છે, અને આ શરીર પૂદગળ એના ચતુષ્ટય જુદા છે. એ બંને એક રૂપતા પામતા નથી, એક બીજા રૂપે પરિણમતા નથી, એક બીજામાં વ્યાપતા નથી, તદ્દન ભિન્ન રહે છે. આવો જ્યારે નિર્ણય થાય, આના ઉપર વિચાર થાય, પછી એને શરીર સંબંધીનું એકત્વ છૂટી જાય. શરીર સંબંધીનું જે એકત્વ વર્તે છે ને, હું રમેશ, હું કહેતા રમેશ જે છે એ નીકળી જાય, હું કહેતા આત્મા થઈ જાય, હું કહેતા આત્મા થાય. અને પછી એ જે શરીર જેને રમેશ નામ આપવામાં આવ્યું છે એના સંબંધે જે જે કંઈ છે એ બધું એને સહેલાઈથી છૂટી જાય. એ પોતે આત્મા થઈને વર્તે તો એ રમેશ સાથેના બધા સંબંધ જે છે એનાથી એ પોતે ભિન્ન થઈ ગયો. એ જે શરીરને રમેશ નામ આપવામાં આવ્યું એનાથી એ પોતે જુદો છે, અને એવું જુદું પાડવું એને બહુ સહજ થઈ જાય, સહેલું થઈ જાય. એટલે કે ભેદ જ્ઞાન જેને કરવું છે એને આ પ્રમાણે વિચાર કરવો પડશે, એને આ પ્રમાણે સ્વરૂપની સમજ લેવી પડશે. પોતે કોણ છે અને બીજું અન્ય શું છે, જુદા પડવું છે તો જુદા પડવા માટે જુદું શું છે, કઈ કઈ વસ્તુ જુદી છે, અહીંયા આ શાસ્ત્રની રીતે, તત્વની રીતે સમજ આપવામાં આવી. હવે સહેલી સાદી ભાષામાં કહીએ તો કે આત્મા જે છે એને બીજું કંઈ પોતાનું નથી. જે જે પાંચ ઇન્દ્રિયોના વિષયો દ્વારા જણાય છે, પાંચ ઇન્દ્રિયોના વિષય રૂપે છે, પાંચ ઇન્દ્રિયો દ્વારા જે જણાય છે તેમાંનું કંઈ પણ આત્માનું નથી. આત્મા ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. જે જણાય છે એ બધું રૂપી દેખાય છે, રૂપી પદાર્થોનો અનુભવ છે, એ ઇન્દ્રિયો દ્વારા થાય છે, એ બધું પર છે. એથી આગળ વધે છે તો જે વિચાર આવે છે, વિકલ્પ આવે છે, મનના છે, તો એ પણ પર છે. જે વિભાવ થાય છે, વિકલ્પની સાથે રહ્યા છે જે ભાવો, એ પણ પર છે. ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન, ઇન્દ્રિયો દ્વારા થતું જ્ઞાન, ક્ષયક્ષમિક જ્ઞાન, એ પણ પર છે. એમ બધાને એ પોતાથી જુદું પર કરીને, એમાં તીર્થંકર ભગવાન, સિદ્ધ ભગવાન અને કેવળી ભગવાન બધા આવી ગયા. એ બધા તેનાથી જુદા છે, એ બધા એને માટે પર છે, પોતે પોતાને માટે સ્વ છે. આમ એને ભેદ જ્ઞાન કરવાનું છે, અને ભેદ જ્ઞાન કર્યા વિના એ સ્વરૂપ સુધી પહોંચશે નહીં. એ બધાથી જુદો નહીં પડે તો એ પોતા સુધી પહોંચશે નહીં. એને પોતાનું જે સ્વરૂપ છે, શુદ્ધ નિશ્ચય નયના વિષયભૂત જે ધ્રુવ નાયક, એનું લક્ષ્ય કરવું છે તો પછી એને એ ભેદ જ્ઞાન દ્વારા કરવાનું થશે. પોતે જ્ઞાનમાં પોતાના જ્ઞાન સ્વભાવ રૂપે થવું છે, તો બધાથી એને જુદા તો પડવું પડશે ને, અને એવું ભેદ જ્ઞાન કરે છે અને પોતાના સ્વરૂપ તરફ ઢળે છે, અને જ્યારે પોતે પોતાના સ્વરૂપમાં એકરૂપ થઈ જાય છે ત્યારે કોઈ બેપણું રહેતું નથી, અને એ સમ્યક દર્શન છે, એ સમ્યક જ્ઞાન છે, અને પછી શ્રદ્ધા સમ્યક થાય છે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે. એટલે આ ભેદ જ્ઞાનનો વિષય અહીંયા લીધો છે. ગુરુદેવે સમજાવ્યું છે કે પોતાના સ્વચતુર્થથી છે, પણ આ પર વસ્તુ છે તે પોતે પોતાના સ્વચતુષ્ટયથી છે, પણ આ આત્માના ચતુષ્ટયથી નથી, અને આ આત્મા એ સ્વચતુષ્ટયથી છે અને પર ચતુષ્ટયથી નથી. જ્ઞાન માત્ર જીવ વસ્તુ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વસ્વભાવપણે છે, હોવાપણે છે, એટલે અસ્થિ છે. શું? કોણ? જીવની વાત કરી. જ્ઞાન માત્ર જીવ વસ્તુ એ સ્વદ્રવ્યપણે, સ્વક્ષેત્રપણે, સ્વકાળપણે અને સ્વસ્વભાવપણે હોવાપણે છે, એટલે અસ્થિ છે. પરંતુ પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાળ અને પરભાવપણે નથી, એટલે નાસ્તી છે. સ્વદ્રવ્ય અનંત ગુણ અને પર્યાયનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. આત્માનું ક્ષેત્રની વાત ચાલે છે, આત્માના ગુણની વાત છે, કે સ્વદ્રવ્ય આત્માનું જે દ્રવ્ય છે એ અનંત ગુણ અને પર્યાયનો પિંડ છે, અસંખ્ય પ્રદેશ તેનું ક્ષેત્ર છે. એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે, અને પોતાના ગુણ તે સ્વભાવ છે. જેવા ગુણ છે એવો સ્વભાવ છે, ગુણ નથી એવો સ્વભાવ નથી. આત્મામાં જડના ગુણ નથી તો એનો જડ સ્વભાવ નથી, આત્મામાં ચૈતન્ય ગુણ છે તો એનો ચેતન સ્વભાવ છે, આત્મામાં સુખ ગુણ છે, આત્મામાં આનંદ ગુણ છે તો એનો સુખ અને આનંદનો સ્વભાવ છે. પણ જે ગુણ નથી, જે પૂતગળમાં ગુણ છે, રૂપીપણું છે, જળપણું છે, એ આત્મામાં નથી, કેમ કે એનામાં એવો ગુણ નથી. જેવા ગુણ હોય એવો સ્વભાવ હોય. એટલે અહીંયા એ વાત કરી કે એક સમયની પર્યાય તે પોતાનો સ્વકાળ છે, અને પોતાના ગુણ તે સ્વભાવ છે. ગુણને સ્વભાવ કયો, એનું કારણ એ છે કે જેવા ગુણ હોય એવો જ સ્વભાવ હોય. આવા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ, સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એની અપેક્ષાએ અર્યંત અને સિદ્ધ ભગવાનનો આત્મા અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે. અર્યંત ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય, તીર્થંકર ભગવાન હોય, તેવળી ભગવાન હોય કે અન્ય જીવો હોય, મુનિઓ હોય, સાધુ હોય, બીજાઓ હોય, એ બધા જે છે તે સ્વથી જુદા છે, ભિન્ન છે. એટલે સ્વની અપેક્ષાએ, પોતાના સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ એ બીજા બધા જે છે તે પર છે, એટલે એને એ અપેક્ષાએ એમ કહ્યું કે એ અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે. એમ કહેવાથી કોઈ અવિનય નથી થતો, કેટલાકને એ વાત સમજાતી નથી. સ્વ અને પરનો ભેદ કરવાનો છે, સ્વ અને પરનો ભેદ કરતા અવિનય નથી થતો. અર્યંત ભગવાન એ મારાથી જુદા છે, એ મેં અર્યંત ભગવાન પાસેથી જાણ્યું છે, એટલે એમાં અર્યંત ભગવાનનો કોઈ અવિનય નથી થતો. અને અર્યંત ભગવાનથી હું જુદો છું, અર્યંત ભગવાન અને હું એક છું એમ કહેવું એ મિથ્યાત્વ છે. એ અર્યંત ભગવાન કેવળી ભગવાનના જ્ઞાનમાં નથી આવ્યું, એટલે એનો અર્થ એમ થાય છે કે જિનેશ્વરની વાણીથી વિપરીત માન્યતા છે. જ્યારે હું એમ કહું કે હું અને અર્યંત ભગવાન કે સિદ્ધ ભગવાન એકરૂપ છે, અમે જુદા નથી, જો એમ કહું તો એમાં એ તીર્થંકર ભગવાનની વાણી જે છે એમાં જે સત્ય આવ્યું છે એનાથી વિપરીત વાત થઈ. એટલે એનો અર્થ તો એ થયો કે જિનેશ્વરની આજ્ઞા ન માની, અવજ્ઞા કરી, એમનો અનાદર કર્યો, એમ કેવું કે હું અને રેન્દ્ર ભગવાન એક છીએ, હું અને સિદ્ધ ભગવાન એક છીએ એમ કેવું, એનો અર્થ એમ થાય કે જિનેશ્વરની આજ્ઞા ઉથાપી, જિનેશ્વર ભગવાનની વાણીમાં જે જ્ઞાન આવ્યું છે એને સ્વીકાર્યું નહીં અને ઊંધી માન્યતા કરી. કેમ કે જે સ્વ છે તે સ્વ છે અને પર છે તે પર છે. હરિયંત ભગવાનના આત્માને માટે આપણે બધા પર છીએ, એમનો આત્મા એમને માટે સ્વ છે. સિદ્ધ ભગવાનને માટે એમનો આત્મા સ્વ છે. સિદ્ધ ભગવાનને માટે હરિયંત ભગવાનનો આત્મા પણ સ્વ નથી. સ્વ કોણ છે? દરેકને પોતાનું સ્વ હોય એટલે દરેકને સ્વમાં શું છે? એને ક્ષેત્ર છે, દ્રવ્ય છે, કાળ છે અને ભાવ છે. એટલે આવા સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવની અપેક્ષાએ હરિયંત અને સિદ્ધ ભગવાનનો આત્મા એ અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ અને અસ્વભાવ છે એમ અહીંયા કહેવામાં આવ્યું. એટલે એ ઉપરથી શું વાત આવી? ભેદ જ્ઞાન શું કર્યું કે એ બધાથી પોતે જુદો છે. એટલે કહે છે કે આ તો પરથી ભિન્નતાની ભેદ જ્ઞાનની વાત છે. માટે હરિયંત આદિની સ્તુતિ એ આત્માની સ્તુતિ નથી. અહીંયા સરવાળો લીધો કે અરિયંત ભગવાનની, તીર્થંકર ભગવાનની, કેવળી ભગવાનની સ્તુતિ કરવામાં આવે તો પણ એ આત્માની સ્તુતિ નથી. શુદ્ધ શું છે? આત્મદ્રવ્ય, આત્મા શુદ્ધ છે. પોતાનો નિજ આત્મા છે એ શુદ્ધ છે અને એનો આશ્રય કરતા એ જીતેન્દ્રિય થયો, જીતમોહ થયો કે ક્ષીણમોહ થયો છે. એ વખતે આશ્રય એને કોનો કર્યો? જીતમોહ થયો ત્યારે એને આશ્રય કોનો કર્યો હતો? તીર્થંકર ભગવાનનો, કેવળી ભગવાનનો કે સિદ્ધ ભગવાનનો કે પોતાના આત્માનો? આપણે આટલું કર્યું ને, આટલા દિવસથી 31, 32 અને 33 ગાથા ચાલી રહી છે, તો એમાંથી એટલી વાત તો હવે સમજણ પડી ને કે એ પોતે પોતાના સ્વરૂપના આશ્રય, પોતાના સ્વરૂપમાં એ ચાલ્યો જાય છે, ત્યાં સ્થિરતા કરે છે, માટે એને પેલા કર્મનો ક્ષય થયો અથવા તો એ કર્મનો ઉપશમ થયો. પણ એ કોનો આશ્રય? પોતાના સ્વરૂપમાં ગયો છે. એટલે પરના સ્વરૂપમાં જવાતી નથી અને પરના સ્વરૂપમાં ન જવાય એ વાત અહીંયા ગુરુદેવે આપણને સમજાવી. શું સમજાયું? કે સિદ્ધ ભગવાન હોય કે અરિયંત ભગવાન કે કેવળી ભગવાન, એમનું ક્ષેત્ર જુદું છે, એમનું દ્રવ્ય જુદું છે, એમના કાળ ભાવ જુદા છે. એમાં તું પ્રવેશ પામી શકતો જ નથી. તારામાં એ એમના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ પ્રવેશ પામી શકતા નથી. એ બંને એકબીજા માટે, એ ચતુષ્ટય છે ને, એ એકબીજાને માટે અદ્રવ્ય, અક્ષેત્ર, અકાળ, અસ્વભાવ છે. હવે મને વાત કહો કે કેવી રીતે તીર્થંકર ભગવાનની ભક્તિ કરતા કરતા આત્મામાં જવાય? ન જવાય. ભક્તિમાં તો શું કરીએ છીએ? પ્રશંસા આપણે કરીએ છીએ, જે ભગવાનના ગુણગાન ગાઈએ છીએ એ તો પરની છે. અને જ્યાં સુધી જીવ પરના લક્ષ્ય રહ્યો છે ત્યાં સુધી સ્વમાં કેવી રીતે જાય? એને લક્ષ કેવળી ભગવાન, તીર્થંકર ભગવાન તરફનું લક્ષ થયું છે, અહોભાવ આવ્યો છે, પૂજાનો ભાવ આવ્યો છે, વિનયનો ભાવ આવ્યો છે, ભક્તિ કરે છે, સ્તવન કરે છે, તો એ બધું તો પરના લક્ષ્ય થઈ રહ્યું છે. એમાં એ પોતે પોતાના સ્વરૂપમાં તો જતો જ નથી. અને પોતાના સ્વરૂપમાં ન જાય અને પરનું લક્ષ્ય કરીને રહે છે તો શું થાય? રાગ થયો છે એટલે શુભ ભાવ થયો છે એટલે બંધ થાય છે, પુણ્યનો બંધ પડે, સંવર નથી થતો. એ સંવરની દશા થતી નથી. એને તો શું કરવાનું છે? પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ પ્રગટ કરવું છે. પોતાના શુદ્ધ સ્વરૂપને જો પ્રગટ કરવું છે તો એણે પોતે પોતાના નિજ સ્વરૂપમાં શુદ્ધ ભાવમાં જવું પડશે. અને એમ થતા કોઈ વિભાવ કે વિકારી ભાવ નથી, પોતે પોતાના સ્વભાવ ભાવે છે. તો પછી એ વખતે એને કોઈ આશ્રવ નથી કે બંધ નથી, એટલે કર્મ બંધાતા નથી. એ સંવરની દશા છે. તો અહીંયા કહેવામાં આવ્યું કે અરિયંત આદિની સ્તુતિ એ આત્માની સ્તુતિ નથી. બરાબર છે? ગુરુદેવે અહીંયા ભેદ જ્ઞાન દ્વારા એ વાત દર્શાવી છે. એ ભેદ જ્ઞાન કરાવવું છે એટલે આટલો બધો વિસ્તાર કરી અને સમજાયું. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ લઈ અને સમજાયું કે ભાઈ, તારા દ્રવ્ય ક્ષેત્ર અને કાળ ભાવ જે છે એ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાન એ બધાના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા છે. એટલે એમની સ્તુતિ એ આત્માની નિજ આત્માની સ્તુતિ નથી. નિજ આત્માની સ્તુતિ એટલે નિજ આત્મ સ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ સ્તુતિ, જેના દ્વારા એ જીત મોહ થાય છે કે ક્ષીણ મોહ થાય છે, જીતેન્દ્રિયપણું થાય છે, એની વાત કરીએ છીએ. હવે અહીંયા આગળ વાત કરે છે કે કળશ ટીકામાં કળશ 252માં ઉપર કઈ એથી પણ વિશેષ સૂક્ષ્મ વાત કરી છે. ત્યાં કહે છે કે સ્વદ્રવ્ય એટલે અખંડ નિર્વિકલ્પ અભેદ એક આકાર વસ્તુ. સ્વદ્રવ્ય એટલે શું? જો જરા વધારે સૂક્ષ્મતાથી વાત છે. હવે તો બધાને એટલો અભ્યાસ છે એટલે વાંધો નથી, અને બધાની પાસે પુસ્તક છે. પુસ્તક ન હોય તો સ્વાધ્યાયમાં કંઈ થઈ શકશે નહીં પ્રભુ. બીજી એક વાત એ પણ છે સાથે ને સાથે કે સ્વાધ્યાય કરીએ છીએ એ કોઈ ગુરુદેવના પ્રવચનનું રિપ્લેસમેન્ટ નથી. ગુરુદેવનું પ્રવચન સારી રીતે સમજાય એટલા માટે આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. એટલે આ કર્યા પછીથી બધાએ ગુરુદેવનું પ્રવચન સાંભળવું અથવા તો પ્રવચન રત્નાકરમાંથી બધું આખું વાંચી જવું, અને સ્વાધ્યાયમાં આવો એ પહેલા પણ જો તૈયાર થઈ વાંચીને આવ્યા હોય તો વધારે સારી રીતે સ્વાધ્યાય થશે. પુસ્તક વિના સ્વાધ્યાય થઈ શકે જ નહીં. આ સમયસાર તો ભરત ક્ષેત્રનો દ્રવ્યાનુયોગનો સર્વોત્તમ ગ્રંથ છે. એની આ આત્મખ્યાતિ ટીકા એ પણ સર્વોત્તમ ટીકા છે. એટલે બે શાસ્ત્ર આપણે જ્યારે સાથે કરી રહ્યા છીએ અને સાથે ને સાથે આ જે કળશ છે એના ઉપર પણ જે રાજમલજીની ટીકા છે એનો પણ આપણે આધાર લઈ રહ્યા છીએ. ગુરુદેવના 18મી વખતના પ્રવચન જે પ્રવચન રત્નાકરમાં છે એનો આધાર લઈએ છીએ. 19મી વખતના પ્રવચન જે સમયસાર સિદ્ધિરૂપે આપણને મળ્યા છે એનો પણ આધાર લઈએ છીએ. અને એમ આખો સ્વાધ્યાય ચાલે છે. આ બહુ મોટી વસ્તુ છે અને એને બહુ ગંભીરતાપૂર્વક લેવું. માત્ર ચાલુ કરીને બેસી જઈએ અને પછી ગમે ત્યાં ધ્યાન આપીએ અને એમ સ્વાધ્યાય થાય નહીં પ્રભુ. હજી જો એવા સ્વાધ્યાય કરતા હોય તો સમજી જજો કે જીવનમાં આવા પ્રસંગો બહુ ભાગ્યે જ આવે છે. એટલે સ્વાધ્યાય કરીએ ત્યારે પુસ્તકમાં નજર રાખવી, વાંચવું, સમજવું, બીજી કોઈ પ્રવૃત્તિમાં જોડાવવું નહીં. જીવનમાં આપણી પાસે બહુ ઓછા કલાકો રહ્યા હોય ત્યારે આપણે કલાકો જ્યારે સ્વાધ્યાયનો હોય એને પણ જો વેડફી નાખીએ તો પછી એનાથી મોટું બહુ કોઈ દુર્ભાગ્ય કહેવાશે નહીં. આટલી મોટી વસ્તુની આપણે વાત કરીએ છીએ અને એ પછી આપણે પોતે પાછો અભ્યાસ કરવાનો તો છે જ. ગુરુદેવનું પ્રવચન સાંભળવું અથવા વાંચવું એ તો કરવાનું જ છે. તો અહીંયા વાત આપણે કરી રહ્યા છીએ, સૂક્ષ્મ વાત છે ને એટલે આ વાત કરવાની થઈ. અહીંયા ગુરુદેવ એમ કહ્યું છે કે એના કરતાં પણ સૂક્ષ્મ વાત કરી છે. જો ગુરુદેવે જો આ કહ્યું હોય સૂક્ષ્મ તો સૂક્ષ્મ જ છે. તો શું કહ્યું છે સૂક્ષ્મપણે? 252માં કળશ 252ની વાત અહીંયા કરી છે. હજી વાર છે 252 કળશને તો, પણ છતાંય અહીંયા એવી વાત આવી છે તો ગુરુદેવે લીધી છે તો આપણે પણ સમજીએ. જેટલી સૂક્ષ્મતા સમજાય એટલી સમજવી. કહે છે કે સ્વદ્રવ્ય એટલે અખંડ નિર્વિકલ્પ અભેદ એક આકાર વસ્તુ. અખંડ નિર્વિકલ્પ અભેદ એક આકાર વસ્તુ, કોઈ એમાં ભેદ નથી પડતા. દ્રવ્ય ને ગુણ ને પર્યાય એવા ભેદ નથી, એકાકાર છે, એમાં કોઈ વિકલ્પ નથી. એ પોતે પોતાના ભાવે સ્વભાવ ભાવે છે એ સ્વદ્રવ્ય. સ્વદ્રવ્ય એટલે એક અખંડ નિર્વિકલ્પ અભેદ એક આકાર વસ્તુ. અને પરદ્રવ્ય એટલે સ્વદ્રવ્યમાં આ ગુણ અને આ ગુણી એવો ભેદ વિકલ્પ કરવો તે. જો અહીંયા સમજવાનું છે આ સૂક્ષ્મતા છે. બીજું તો પરદ્રવ્ય તમે જાણો છો, બીજા બધા પરદ્રવ્યને તો આપણે જાણીએ છીએ કે આ શું પરદ્રવ્ય છે. અહીંયા તો કોને પરદ્રવ્ય કહ્યું? કે ગુણ અને ગુણીનો ભેદ પાડવો એવો ભેદનો વિકલ્પ છે એ પણ પરદ્રવ્ય છે. અંદરમાં જવું છે ને પ્રભુ, અનુભૂતિ કરવી છે ને સ્વાનુભૂતિ, તો પ્રભુ આ કરવું પડશે, આ સમજવું પડશે. સ્વ સુધી પહોંચવું છે અને અનુભવ કરવો છે તો પછી જેટલું પર છે એને જુદું પાડવું જ પડશે. અને આ આપણે ભેદ જ્ઞાન દ્વારા જુદું પાડવા હું સમજી રહ્યા છીએ કે બીજું શું પર છે. તો કે પર તો એ છે કે સ્વદ્રવ્યની અંદર પણ એવો ભેદ પાડવો કે આ ગુણી એવો આ આત્મા અને એમાં આ ગુણ, એવો ભેદ પાડવો એવી ભેદની કલ્પના કરવી એને પણ એ પરદ્રવ્ય કહી દીધું. હવે એ તો પોતે જ કરે છતાં પણ એને પણ પરદ્રવ્ય કહ્યું. સ્વદ્રવ્યમાં આ ગુણ અને આ ગુણી એવો ભેદ વિકલ્પ કરવો તે પરદ્રવ્ય. સ્વક્ષેત્ર એટલે અસંખ્ય પ્રદેશી એકરૂપ આકાર, અને અસંખ્ય પ્રદેશ એમ તેમાં ભેદ કરવો તે પરક્ષેત્ર. સ્વક્ષેત્ર એટલે શું? એ પોતાનું ક્ષેત્ર છે તે જ છે, એને આપણે કઈ રીતે કહીએ છીએ કે કેટલા અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર છે આત્માના પ્રદેશ, કેટલા અસંખ્ય પ્રદેશ. અસંખ્ય પ્રદેશી એ પોતાનો એક આકાર છે, એક રૂપ, એ સ્વક્ષેત્ર છે, અને એમાં અસંખ્ય પ્રદેશ એમ ભેદ કરવો એને પણ પરક્ષેત્ર કહી દીધું છે. ખૂબ સૂક્ષ્મતાથી વાત લીધી છે, ક્યાંય કોઈ ભેદને સ્થાન જ નથી. પૂર્ણ આનંદનો નાથ ત્રિકાળી વસ્તુ તે સ્વકાળ છે, જ્યારે એ અનુભવાય છે એ કાળ એનો સ્વકાળ છે. એ એક સમયની જે પર્યાય છે એમ જો લઈએ તો એ પણ કાળ છે. ભગવાન આત્મા જે રહ્યો છે એ જ સ્વકાળ છે, અને એમાં એ એક સમયની પર્યાય છે એને પરકાળ કહી દીધો. એ તો એ વખતની પર્યાય એની પોતાની, છતાં સ્વભાવ એટલે દ્રવ્યની સહજ શક્તિ, અને એકરૂપ વસ્તુમાં આ જ્ઞાન આ દર્શન એમ ભેદ કરવા તે પરભાવ છે. આપણે પહેલા અગાઉ પણ એક વાત આવી ગઈ છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, એ ત્રણ ભાવ એ એક રૂપ છે, એ ત્રણ રૂપે નથી. અનુભવાય છે ને, જ્યારે આત્માનો અનુભવ થાય છે, પોતે સ્વરૂપમાં રહે છે, ત્યારે એમ નથી જુદું પડતું કે આ સમ્યક દર્શન, આ સમ્યક જ્ઞાન, અને આ સ્થિરતા કરવારૂપ ચારિત્ર, સમ્યક ચારિત્ર, એમ નથી થતું. એ એક રૂપ છે, એ આત્માનો ભાવ છે, એને આપણે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એમ ત્રણ ભાવ રૂપે કહીએ એ તો વ્યવહારનું કથન થઈ ગયું. એ અનુભવ જે છે એમાં એકરૂપતાનો અનુભવ છે, એ ત્રણ રૂપે નથી અનુભવાતો, અનુભવાય છે એક રૂપે. સૂક્ષ્મ વાતો છે થોડી, જેટલી બેસે એટલી બેસાડવી, વારંવાર અભ્યાસ કરવો, જેમ જેમ અભ્યાસ થશે એમ એ વધારે સરળતાપૂર્વક સમજાશે અને આત્મામાં ઉતરશે. ગુરુદેવ કહે છે કે આ વસ્તુ બહુ સૂક્ષ્મ છે ભાઈ, જ્યાં હું આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ પણ પરદ્રવ્ય છે, ત્યાં પુણ્ય પાપના ભાવોનો તો શું કહેવું, એ તો પરદ્રવ્ય જ છે. પુણ્ય પાપના ભાવો તો એ તો પરદ્રવ્ય જ છે. એટલે ભાવ તો આપણે તો એમ કે ભાવ આત્માના, પણ એ પરદ્રવ્ય કહી દીધું. અહીંયા તો કેટલી બધી સૂક્ષ્મતાથી વાત લીધી, હું આ દ્રવ્ય અને આ પર્યાય એવો ભેદ છે એને પરદ્રવ્ય કહી દીધું. હવે આપણે એના પછી આગળ જઈએ, પારા નંબર 150 ઉપર નીચેનો પેરેગ્રાફ, નીચેથી બીજો પેરેગ્રાફ, કોમ્પ્યુટરમાં પેજ નંબર 162, નીચેથી બીજો પેરેગ્રાફ. અહીં એમ કહે છે કે આત્માને અને શરીરને એક ક્ષેત્ર વગર સંબંધ હોવાથી શરીરની સ્તુતિથી કેવળીની સ્તુતિ થઈ એમ વ્યવહારથી કહેવામાં આવે છે. આપણે જે વાત ચાલી રહી છે મૂળથી એ વાતને લઈને આગળ કહે છે, પરંતુ નિશ્ચય નહીંથી એ સાચી સ્તુતિ નથી. એ તો આપણે બરાબર સમજ્યા, કેમ કે નિશ્ચય નહીંથી આત્મા અને શરીર એક નથી, નિશ્ચય નહીંથી આત્મા અને શરીર જુદા છે. એટલે શરીરનું સ્તવન કહો કે આ નિજ ભગવાન આત્મા સિવાય અન્ય આત્મા કેવળીનું સ્તવન કહો, એ વ્યવહારથી સ્તવન છે. નિશ્ચયથી કેવળીના ગુણોની સ્તુતિ તે સાચી સ્તુતિ નથી, એ તો રાગ છે. જો અહીંયા બીજી વાત મૂકી, કેવળી ભગવાનના ગુણોની સ્તુતિ જે છે એ પણ શુભભાવ છે, શુભરાગ છે. નિશ્ચયથી સ્તુતિ કઈ થઈ કે જેના દ્વારા એ જીત મોહ થયો કે ક્ષીણ મોહ થયો, એટલે શ્રેણી ચઢે છે એવી સ્તુતિ કઈ? એવી સ્તુતિ તો પોતે પોતાના સ્વરૂપનું સ્તવન છે તે, એટલે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે છે તે છે. અહીંયા આગળ કહે છે કે નિશ્ચય થી તો ચૈતન્યના સ્તવનથી ચૈતન્યનું સ્તવન થાય છે. અખંડ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ભાવનો સત્કાર કરવો એટલે તેની સન્મુખ થઈ તેમાં એકાગ્ર થવું અને નિર્મળ પર્યાય પ્રગટ કરવી એનું નામ સાચી સ્તુતિ છે. અને આ જ પુરુષાર્થ છે. શું પુરુષાર્થ છે, શું સાચી સ્તુતિ છે, શું કરવાનું છે, કઈ રીતે શ્રેણી ચડવાની છે, એ બધું આમાં આવી ગયું. અખંડ એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય સ્વરૂપ જ્ઞાયક ભાવ એનો સત્કાર કરવો એટલે એની સન્મુખ થઈ એમાં એકાગ્ર થવું અને એમ થતાં નિર્મળ પર્યાય પ્રગટ થશે એ સાચી સ્તુતિ છે. આ જ સ્તુતિ ભવના અભાવનું કારણ છે. પોતે આત્માની સન્મુખ થઈ અને એમાં એકાગ્ર થાય છે એ જ ચારિત્ર છે અને એને જ સ્તુતિ કહેવામાં આવી. એ હવે વધારે ભવ ન થવાનું કારણ છે. બીજી કોઈ સ્તુતિ ભક્તિ ભવના અભાવનું કારણ નથી. શ્રેણી ચડે છે તો આ રીતે શ્રેણી ચડે છે. એ શ્રેણી ચડે છે એટલે પછી ભવ થતા નથી. કોઈ એમ કહે કે સમીર શિખરજીના જે દર્શન કરે તેને 49 ભવે મુક્તિ થાય, અરે ભાઈ આ વિતરાગ માર્ગની વાત નથી. સમીર શિખર તો શું, 3 લોકના નાથ ભગવાન અરિહંત દેવના તીર્થંકર ભગવાનના સાક્ષાત દર્શન કરે તો પણ ભવનો અભાવ ન થાય. ભવનો અભાવ તો પોતે તીર્થંકર ભગવાને જે રીતે પુરુષાર્થ કર્યો છે એ જ રીતે પુરુષાર્થ કરે. અંદર ચિદાનંદ ભગવાન 3 લોકનો નાથ ત્રિકાળ વિરાજે છે. પોતાનું સ્વરૂપ જે છે એ સિદ્ધ સમાન સ્વરૂપ છે. એના દર્શન એટલે એનું અવલોકન એટલે સમ્યક દર્શન એ ભવના અભાવનું કારણ છે. આ આત્મા સિવાય શરીરથી માંડી અન્ય સર્વ પોતાની અપેક્ષાએ અનાત્મા છે. તેની સ્તુતિ કરવી તે નિશ્ચય સ્તુતિ નથી. પૂર્ણ ચૈતન્ય સ્વભાવમાં એકાગ્રતારૂપ સ્તવનથી ચૈતન્યનું સાચું સ્તવન થાય છે. આ સિવાય પર ભગવાનની સ્તુતિ કે એક સમયની પર્યાય જે પરદ્રવ્ય છે તેની સ્તુતિ તે ચૈતન્યની સ્તુતિ નથી. આપણે બધી ગાથાઓ કરી અને આ કઈ સ્તુતિ સાચી એની બધી વાત આપણે આમાંથી ઘણી સારી રીતે સમજ્યા છીએ. હવે અહીંયા આ કળશની વાત આપણે પૂરી કરીએ છીએ. એમાં એક વાત છે એ પણ આપણે સાથે સાથે લઈ લઈએ, કદાચ ઉપયોગી થશે. અહીંયા પાના નંબર 151 પ્રવચન રત્નાકર ભાગ બીજો પાના નંબર 151 અને કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 163 એના ઉપર અહીંયા 2 પેરેગ્રાફ પછી વાત લેવામાં આવી છે કે મોક્ષ શાસ્ત્રની શરૂઆતમાં મંગલાચરણમાં આવે છે કે એમ કરી અને અહીંયા એ મોક્ષ શાસ્ત્ર તત્વાર સૂત્ર એની શરૂઆતમાં મંગલાચરણમાં જે શ્લોક લખ્યા છે એની વાત કરી છે કે મોક્ષ માર્ગસ્ય નેતારમ પેતારમ કર્મભૂ ભૂતામ નાતારમ વિશ્વત્વાના વંદે તદગુણ લબ્ધયે. જેઓ મોક્ષ માર્ગના નેતા છે, કર્મરૂપી પર્વતોને ભેદનારા છે, વિશ્વના તત્વોના જ્ઞાતા છે, એવા પરમાત્માના ગુણોની પ્રાપ્તિ માટે હું તેમને વંદું છું. આમાં ભગવાનના ગુણનું સ્તવન કરવાથી તેમના ગુણનો લાભ આ આત્માને થાય છે એમ આવ્યું ને. કોઈએ આવો અર્થ કરી અને એમ અહીંયા જણાવ્યું કે આ રીતે ભગવાનના ગુણોનું સ્તવન કરી અને પછી એમ કહ્યું કે એનો લાભ આ આત્માને પોતાને થાય છે એમ આવ્યું કે ના આવ્યું. આમાં કહ્યું છે ને કે વંદે તદગુણ લબ્ધે, વંદે છે માટે એને એ ગુણોની પ્રાપ્તિ થાય, લબ્ધે પ્રાપ્ત થાય. હવે એના ઉત્તર તરીકે એટલે આ સવાલમાં બીજા બધાના સવાલો સમાઈ જાય છે કે પ્રભુની સ્તુતિ કરવામાં આવે, તીર્થંકર ભગવાન કેવળી ભગવાનની નામ દઈને સ્તુતિ કરવામાં આવે, મહાવીર સ્વામી ભગવાનનું નામ લઈને વર્ધમાન સ્વામીની સ્તુતિ કરવામાં આવે કે અરિહંત ભગવાન સિમંદર પ્રભુનું નામ લઈને સ્તુતિ કરવામાં આવે, બરાબર, તો પછી એથી એમના ગુણોની આપણને પ્રાપ્તિ થાય ને, એટલા માટે તો મંગલાચરણ દરેક પુસ્તકમાં દરેક શાસ્ત્રમાં કરવામાં તો આવે છે, બરાબર ને? એવો પ્રશ્ન થવો જોઈએ ને, એટલે એ પ્રશ્નના ઉત્તર રૂપે અહીંયા ગુરુદેવે સમજ આપી છે, એ આપણે લઈએ અને પછી આ ગાથાને આપણે પૂરી કરીએ છીએ. કહે છે કે ભાઈ એ તો નિમિત્તનું વ્યવહારનું કથન છે, સ્તુતિ કરું છું એવો ભાવ તો વિકલ્પ છે. સ્તુતિ કરું છું, કરું છું ને, કરવા પણ થયું ને, એટલે સ્તુતિ કરું છું એ તો વિકલ્પ છે. પરંતુ અમૃતચંદ્રાચાર્ય દેવે ત્રીજા કળશમાં જેમ કહ્યું છે તેમ કે તે વિકલ્પના કાળે, એવો વિકલ્પ હોય, ત્રીજા કળશમાં કહ્યું છે ને કે આ હું આ આત્મખ્યાતિ ટીકા લખીશ એનાથી શું થશે, મારી શુદ્ધિ થશે એવી વાત લખી છે ને, એ વાત લઈને કહે છે કે પરંતુ અમૃતચંદ્રાચાર્ય દેવે ત્રીજા કળશમાં જેમ કહ્યું છે તેમ તે વિકલ્પના કાળે, એટલે એવો વિકલ્પ છે ત્યારે સ્તુતિ કરવાનો, બરાબર, કાળે દ્રષ્ટિ દ્રવ્ય ઉપર હોવાથી જે શુદ્ધિની પ્રાપ્તિ થાય છે તેને ઉપચારથી ભગવાનની સ્તુતિથી, તેને ઉપચારથી ભગવાનની સ્તુતિથી થઈ એમ કહેવામાં આવે છે. શુદ્ધિ જે શુદ્ધિ થઈ એ શુદ્ધિ સેનાથી થઈ, તો કે ભગવાનની સ્તુતિ કરતા થઈ. અમૃતચંદ્રાચાર્ય દેવે આ શાસ્ત્રના ત્રીજા કળશમાં એમ કહ્યું છે ને કે હું તો શુદ્ધ ચૈતન્ય ગણ છું, પણ મારી પર્યાયમાં હજુ કાંઈક મલિનતા છે અને તે મલિનતાનો નાશ થશે. કેવી રીતે? તો કે આ ટીકા કરવાથી જ એ મલિનતાનો નાશ થાવ એવું એ કળશમાં કહેવામાં આવ્યું છે ને, તો એની વાત કરે છે. અને પછી એમ પરમ વિશુદ્ધિ પ્રગટ થશે એમ એવો ભાવ છે ને એમાં, તો તેનો અર્થ શું? તો કે ટીકા કરવાનો ભાવ તો વિકલ્પ છે, અને શું વિકલ્પથી વિશિષ્ટ વિશુદ્ધિ પ્રગટ થઈ જાય છે? ટીકા કરવાનો ભાવ એ તો એક વિકલ્પ આવ્યો છે, અને એવા કંઈ વિકલ્પથી વિશુદ્ધિ પ્રગટ નથી થતી. એ મુનિ હતા, જંગલમાં રહેતા હતા, ભાવલિંગી મુનિ અમૃતચંદ્રાચાર્ય ભગવાન, એ નથી જાણતા કે વિશુદ્ધિ કઈ રીતે થાય. આત્મામાં જવાથી થાય, સ્વરૂપમાં નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરવાથી શુદ્ધિની વૃદ્ધિ થાય, એટલે વિશુદ્ધિ થાય, એ જાણે છે. છતાં પણ એમણે એમ લખ્યું કે આ સ્તુતિ કરવાથી મારી મલિનતા જે કંઈ બાકી છે તે દૂર થશે. પણ એ તો એ કહેવાનું તો એ શું કહ્યું છે, એ તો એવો વિકલ્પ છે. ટીકા કરવાનો જે ભાવ એ વિકલ્પ છે, એનાથી કઈ વિશુદ્ધિ પ્રગટ થઈ જાય? એનાથી શું અશુદ્ધિ નાશ પામે? નથી. એમ પાઠ તો એવો છે, વ્યાખ્યા એવ, ટીકાથી જ એમ પાછું લખ્યું, ટીકાથી એમ થાય. એનો અર્થ એમ છે કે હું જ્યારે ટીકા કરું છું ત્યારે વિકલ્પ તો છે, પરંતુ મારું જોર તો અખંડ આનંદ દ્રવ્ય તરફ છે. દ્રષ્ટિ તો દ્રવ્ય તરફ છે, જોર પણ દ્રવ્ય તરફ જ રહ્યું છે. એટલે ટીકાના કાળે દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપર છે, તેથી તે જોરના કારણે અશુદ્ધિ નાશ થાવ અને પરમ વિશુદ્ધિ થાવ એમ કહેવાનો ભાવ છે. એટલે જે કોઈ સ્તુતિ કરવામાં આવે, નામ લઈને, તીર્થંકર ભગવાનનું નામ લઈને કે સિદ્ધ ભગવાનનું નામ લઈને જે કંઈ સ્તુતિ કરવામાં આવે, એ પરના લક્ષે સ્તુતિ છે, એ પૂજાનો ભાવ છે, વિનયનો, ભક્તિનો, શ્રવણનો જે ભાવ જે છે, એ ભાવ વખતે, એ ભાવ વખતે ખરેખર તો એ ભાવને કારણે શુભનો બંધ પડે છે. પણ જો દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, દ્રષ્ટિ પોતાની આત્મા તરફ રહી છે અને એમાં પ્રભુ તરફ ભક્તિનો ભાવ પ્રગટે છે, એ વખતે પણ પોતે પોતાના સ્વરૂપમાં જ જો ચાલ્યો જાય છે, તો એને શુદ્ધિનું કારણ થાય છે. બાકી બહારમાં માત્ર એવી સ્તુતિ કરવામાં આવે તો એ અહોભાવ, એ પૂજાનો, ભક્તિનો ભાવ, તે શુભ ભાવ છે અને પુણ્યબંધનું કારણ છે. અહીંયા અમૃતચંદ્રાચાર્ય ભગવાને અને બીજા આચાર્ય ભગવાનો જે મંગલાચરણ કરે છે, એમાં બીજા પણ કારણ હોય છે કે આ વિના વિઘ્ને આ શાસ્ત્ર પૂરું થાય એવો સ્વભાવ પણ વર્તતો હોય છે. અને અમૃતચંદ્રાચાર્ય ભગવાનને તો પોતે એવા સંત છે, એટલે એમને તો પોતાના સ્વરૂપ તરફ દ્રષ્ટિ રહી છે, દ્રષ્ટિ આત્મા તરફ રહી છે, અને એનું જોર એના ઉપર વધે એમ કરતા એ શુદ્ધિની વૃદ્ધિ થાય એમ અહીંયા કહેવામાં આવ્યું છે. તો આ રીતે આપણે 27મો કળશ આપણે કર્યો છે. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે સુખધામ બોલો પ્રભુ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પદતે વરતે જયતે।